તારીખ 21/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 350 અને 351 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 277
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 350 પાનું 155 પ્રશ્ન ફરીથી લઈએ. પૂજ્ય ગુરુદેવે એવું વસ્તુનું સ્વરૂપ કહ્યું છે કે વિભાવમાં ઊભા રહેવાનું મન ન થાય, અને આ બાજુ ભગવાન આત્મા બિરાજે છે તેનું આકર્ષણ અથવા ખેંચાણ વ્યાજ કરે, એમાં આપને શું કહેવું છે? પ્રશ્નકારે એવી મતલબનો પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવે આત્મામાં જે ગુણ વૈભવ છે એને બતાવ્યો છે, એવો આત્મા પણ અંદરમાં બિરાજે છે એવું લાગવાથી એનું ખેંચાણ પણ રહ્યા કરે છે, તો એ ભૂમિકા કેવી ગણવી, આપને શું કહેવું છે? એટલે એવા ભાવ થતા હોય, એવા પરિણામો થતા હોય તો એ ભૂમિકા કેવી ગણવી, એવો પ્રશ્નમાં મતલબ એ પ્રકારનો છે. સમાધાન. આલોચનાના પાઠમાં આવે છે કે અમારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, ત્રણ લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી, એવો એક ગુરુ ઉપદેશનો મહિમા આલોચનાના પાઠમાં આવે છે. આત્મા નિર્વાણ પદને પામે જે ઉપદેશના નિમિત્તે આત્મા નિર્વાણ પદને પામે એની પાસે ત્રણ લોકનું રાજ્ય પણ તું છે એવું ભાષ્યા વિના રહે નહીં, એવું લાગ્યા વિના રહે નહીં. ઉપદેશ, આત્મકલ્યાણકારી ઉપદેશ અને પોતાનું આત્મકલ્યાણ, એ બેની એમાં સંધિ રહેલી છે. નિમિત્ત ઉપાદાનની એ સંધિ થાય ત્યારે ત્રણ લોકનું રાજ્ય પણ આમાં આની પાસે કાંઈ નથી એમ લાગ્યા વિના કરી, કેમ કે નિર્વાણ પદ એ સર્વોત્કૃષ્ટ પદ છે એટલે એની તુલના કે એની ઉપમા પણ, તુલના તો ક્યાં કરવી, ઉપમા પણ થઈ આપી શકાય એવું નથી, એવું નિરુપમ પદ છે. એવો શ્રી ગુરુના ઉપદેશનો મહિમા છે અને એવો શ્રી ગુરુનો પણ મહિમા છે. એ દ્રષ્ટાંતે બેન શ્રી પોતાના પરિણામ કરે, કહે છે જે વાત કરે છે એ તો પોતાના ભાવોથી વાત કરે છે કે તેમ આપણા ગુરુદેવે ઉપદેશની એવી જમાવટ કરી છે કે બીજે ક્યાંય રુચિ લાગે નહીં, એ વાત બેનશ્રીએ પોતાના પરિણમનની કરી છે. ગુરુદેવે પણ ઉપદેશની એવી જમાવટ કરી છે, એવી જમાવટ કરી છે એટલે મારા હૃદયમાં એવી જમાવટ કરી છે, મારા પરિણમન ઉપર એમના ઉપદેશનો એવો પ્રભાવ છે કે પ્રત્યેક પર્યાય એમની મહિમા કરે છે, એમની મહિમા ગાય છે. પરમાગમ સારને સંકલન કર્યું ત્યારે એમ કહ્યું કે થોડું લખી આપો આપ આ વિષયમાં, એક આપના હસ્તાક્ષરમાં કંઈક આની અંદર છાપીએ. તો બે પેજ ભરીને એમણે લખી આપ્યો, નોટબુકના બે પેજ ભરેલા છે. એક વાક્ય એમાં બહુ સરસ છે, માર્મિક છે, કે મારી પર્યાયે પર્યાયે, આજે પણ મારી પર્યાયે પર્યાયે આપનો પ્રભાવ ને આપનો આપનો ઉપકાર મને અનુભવાય છે. પ્રત્યેક પર્યાયમાં મને મારું અંતર પરિણમન છે, અધ્યાત્મ પરિણમન છે, આત્માની શાંતિ જેમાં છે, એ પ્રત્યેક પર્યાયમાં મને આપનો ઉપકાર જ દેખાય છે. એવું લખ્યું પર્યાયે પર્યાયે, કે આપના ઉપદેશે એવી જમાવટ કરી છે કે બીજે ક્યાંય રુચિ લાગે નહીં. ગમે એવી તબિયત ખરાબ હોય, ગાડીમાં આવતા છેલ્લે છેલ્લે, પણ જ્યાં સુધી બેસી શકતા હતા ત્યાં સુધી વ્યાખ્યાન છોડ્યું નથી એમણે, નહીંતર જ્ઞાન દશા હતી. અને કેવી જ્ઞાન દશા, અસાધારણ જ્ઞાન દશા હતી. તો પણ સત્સંગ અને ઉપદેશનો એટલો જ મહિમા હતો. એક વખત તો એવું બન્યું હતું કે ગુરુદેવસનું વ્યાખ્યાન અટકી ગયું, તબિયત એટલી બધી બેઠા બેઠા જ ખરાબ થઈ ગઈ, એ બાજુમાં બેઠેલાને ખ્યાલ આવી ગયો. એ લોકો બધા ઊંચા નીચા થઈ ગયા એટલે ગુરુદેવનું ધ્યાન ગયું, નહીતર તો ધ્યાન ન જાય એમના વિષયમાં એકાગ્ર. મેં જોયું કે આની તબિયત બગડી છે અને બધા ઊંચા નીચા થઈ ગયા છે, વ્યાખ્યાન બંધ રાખી દીધું. પછી તો બધાને સફોકેશન વધારે થતું, શ્વાસની જરા તકલીફ થઈ ગઈ હતી, એમ પણ થાય કદાચ દેહ છૂટી પણ જાય આયુષ પૂરું થાય તો, એવી ક્રિટિકલ પોઝિશન હતી. એ બધાને કહેવાઈ ગયું કે જલ્દી આ હોલ ખાલી કરી દો. તરત જ 10-20 માણસ સિવાય બધા બહાર નીકળી ગયા. શ્વાસ માટે પંખા 3-4 બાજુથી ચાલુ કરી દીધા. ડૉક્ટરની તો દવાઈ લેતા નહોતા ને કાંઈ દવા લાગુ પડવાનો સવાલ નહોતો, પણ જે એમને સેવામાં હતા એ લોકોને ખ્યાલ આવ્યો એટલું ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. વ્યાખ્યાન બંધ રહી ગયું તે દિવસનું, અડધી પોણી કલાક એમને એમ રહ્યા પછી ઘરે લઈ ગયા. કહેવાનો મતલબ એ છે કે તબિયત ગમે તેવી ખરાબ હોય, વ્યાખ્યાન ન ચડે. કહું તો પ્રાણ છૂટી જશે, શું છે એમાં, શું છે ગુરુચરણમાં પ્રાણ છૂટતા હોય તો એના જેવી બીજી કઈ મોટી વાત મળવાની હતી? એટલે એ તો કોઈ દરકાર કરે નહીં. અને છેક સુધી પોતે નથી બોલ્યા કે મારી તબિયત ખરાબ થઈ છે, બાજુવાળાને ખ્યાલ આવી ગયો કે આમની તબિયત બહુ જ ખરાબ છે અત્યારે. એટલે એટલું એમને પોતાને બીજે ક્યાંય રુચિ લાગે નહીં, એટલે લાગે જ નહીં. પછી અંદરમાં પોતાનો આત્મા અને બાદમાં ગુરુદેવનો સંગ, બસ જીવનમાં બે વાત રહી ગઈ. સુગારીજી એવું જ કહેતા કે નિવૃત્તિ 12-14 તો લઈ લીધી છે, એકવાર ચાલતા ચાલતા વાત કરતા, 12-14 તો હું નિવૃત્ત છું વ્યવસાયમાંથી. છોટી મોટી બાત લડકે લોગ પૂછ લેતે હૈ, બાકી 12-14 તો મેં નિવૃત્ત હું. એટલે બપોરે 2-3 વાગે બજારમાં જતા હશે તો હું બોલે કે આપ નિવૃત્તિ લેકર કે તો સોનગઢી આઈંગે. કોઈ નિશ્ચય તો નહીં હુઆ હૈ, લેકિન ઇધર આના હોગા તો ભી યે ચર્ચા ફરચા તો નહીં ચલેગી. ક્યા બોલે કે એ ચર્ચા ફરચા તો નહીં ચલી ગઈ, કેમકે સવાર બપોરને સાંજ લોકો ભેગા થઈ જતા હતા, 50-60 ભાઈ બહેનો બેસી જાય, ગુરુદેવનું વ્યાખ્યાન છૂટે, ટાઈમ મળે એટલે બધા આવીને બેસી જાય અને ચર્ચા ચાલે. મેં ઓર મેરા કમરા, ગુરુદેવ કા દો વ્યાખ્યાન ઓર મેરા કમરા, બાકી કુછ નહીં ચલેગા. મારે તો 12માં ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું છે, અંદરમાં એકાંતમાં રહેવું, મારે કાંઈ ચર્ચા બર્ચા હું આવીશ તો હવે કરીશ નહીં, નિવૃત્તિના સમયમાં આવીશ તો હું ચર્ચા બર્ચા નહીં કરું. ક્યું કે બહાર મેં ભી ગુરુદેવ પરમાત્મા કા ગુંજારવ કરતે હૈ ઓર ભીતર મેં ભી અપને પરમાત્મા અંતર બાહ્ય પરમાત્મા કે એક વિષય દૂસરા કોઈ વિષય હૈ નહીં, યહાં તો કોઈ દૂસરા વિષય નહીં. બહાર મેં ગુરુદેવ પરમાત્મા કો સુનાતે હૈ, અંદર મેં અપના પરમાત્મા બિરાજતા હૈ, બસ વાત ખતમ. એટલે બીજે ક્યાંય રુચિ લાગે નહીં. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ વર્ષો સુધી કરી તેને જો પોતે ગ્રહણ કરી હોય તો કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહીં, એ વાત આપણે અનુભવશે કરતે. તો ઉપદેશ વર્ષો સુધી આપ્યો છે ને, જમાવટ કરી છે એમની દેશ, ત્યાં એક માહોલ થઈ ગયો હતો. સોનગઢની ધરતી ઉપર પગ મૂકો એટલે ભિન્ન આત્માના ફટકારા વાગે, અમે તે એવું કહેતા કે બસમાંથી આમ નીચે પગ મૂકીએ છીએ ત્યાં અહીંયા તો ભિન્ન આત્માના ફણકારા શરૂ થાય છે. એ ઉપદેશને માહોલ પણ એવું જ હતું બધું ગુરુદેવનું. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ વર્ષો સુધી કરી તેને જે પોતે ગ્રહણ કરી હોય, ઉપદેશને ગ્રહણ કર્યો હોય, તો કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહીં, અને નહીતર પછી પરલક્ષથી ઇધર ઉધર ઉપયોગ ગયા વિના રહે નહીં. ગુરુદેવનો વર્ષો સુધી ઉપદેશ મહાભાગ્ય હોય તો મળે, રોજ ઉપદેશ મળે છે એટલે સસ્તો છે એમ નતો, નહીતર સાયકોલોજી સામાન્ય માણસની એવી હોય કે જે રોજ મળે અને સહેલાઈથી મળે એની કિંમત નથી આવતી. એમને વર્ષો સુધી રોજ ઉપદેશ મળેલો છે પણ અંદરમાં મહિમા વધતો ચાલ્યો છે, જરાય ઘટ્યો નથી. ગુરુદેવનો વર્ષો સુધી ઉપદેશ મહાભાગ્ય હોય તો મળે, એ બહુ મોટો પુણ્ય યોગ છે. સંસારના પુણ્યનો આ ઉદયમાં માણસને તંદુરસ્તી મળે, સારું કુટુંબ મળે, સારું શરીર મળે, અને બહુ શ્રીમંતાય મળે, કે મોટો રાજા મહારાજા થાય, કે મોટો દેવલોકનો દેવ થાય, બહુ બહુ તો આમ ઉત્તરો ઉત્તર ઘણા પુણ્ય યોગના પ્રકારો છે, અસંખ્ય પ્રકારો છે. પણ આવો આત્મકલ્યાણકારી ઉપદેશનો યોગ મળવો એ એ બધાથી ચડિયાતા પુણ્યનો વિષય છે. બહારમાં ભલે ઘણી દરિદ્રતા હોય, રોગ હોય, ગમે તે પ્રકાર પાપના ઉદયના હોય, તો પણ પરમ સત્સંગ મળવો, આત્મકલ્યાણકારી ઉપદેશ મળવો એ શ્રવણયોગ છે. એ અલૌકિક પુણ્યના થોક હોય ત્યારે મળે છે, અલૌકિક પુણ્યના થોકમાં થોક. તેથી અમારે બધી એવી ચર્ચા કરતા ગુરુદેવના ઉપદેશના વિષયમાં, આ એક પુણ્ય યોગ જુદી જાતનો છે. દેવલોકનો પદ મળે તો પણ કાંઈ નથી એની પાસે. આ પ્રકાર જુદો છે, પુણ્યનો ઉદય જુદા પ્રકારનો છે. કે જેને કિંમત આવે એ ત્યારે આવે છે કે ઉપદેશ કાંઈ પણ આત્મામાં ગ્રહણ થયો હોય તો, નહીં તો બધાને કાંઈ આવતું નથી. ત્યાં વ્યાખ્યાનમાં 10-20-25 મિનિટ મોડા આવનારા માણસો હોય છે, રોજ રેગ્યુલરલી મોડા આવનારા, અને એક ક્ષણ પણ ન જવા દેવી એવા પણ હોય છે. જેને પોતાને અસર થઈ હોય, પોતાના આત્મા ઉપર ઉપકાર થયો હોય, એને મહિમા જુદી જાતનો આવે છે. શું કહે છે કે મહાભાગ્ય હોય તો મળે, આવા કાળમાં આવા ગુરુ મળવા અને તે પણ વર્ષો સુધી ઉપદેશ મળવો, તે તો મહાભાગ્યની વાત છે, મહામહાભાગ્યની વાત છે. એ પોતે તો જ્યાં સુધી ગુરુદેવ સોનગઢમાં સ્થિર નહોતા થયા ત્યાં સુધી, જ્યાં ચોમાસું હોય ત્યાં જતા. એક બાકી તો ગુરુદેવ સાધુ પદ લખ્યું હોય શાસ્ત્રમાં કે ભાઈ એક જગ્યાએ જૈન સાધુ રહીએ નહીં, એટલે પોતે એક જગ્યાએ રહીએ નહીં, વિહારમાં જ હોય. અને તે દી તો નાની ઉંમર હતી એટલે પગે ચાલીને વિહાર કરતા હતા. વૃદ્ધાવસ્થામાં પછી ડોળી કરી હતી પણ પહેલાં તો પગે ચાલીને જ વિહાર કરતા હતા. અમારા ભાવ રણપુરમાં આવેલા મેં જોયેલા બહુ નાનપણમાં, હું 10 વર્ષની અંદરની ઉંમર હશે ત્યારે. હા ત્યારે તે સોનગઢ આવ્યા પછી એક શારીરિક અશક્તિ ઊભી થયા પછી ડોળીનો ઉપયોગ કરતા હતા. પછી તો એમ લાગ્યું કે આ ડોળી પણ એ તો એક શ્વેતાંબરની પદ્ધતિ છે, જોયું કે આમાં સાધુપદ તો છે નહીં પોતાનું. પછી તો ગાડીનો ઉપયોગ પણ કરતા હતા, યાત્રાથી ગાડીનો ઉપયોગ શરૂ કર્યો. પહેલી સમીર શિખરની યાત્રા શરૂ થઈ ત્યારથી ગાડીનો ઉપયોગ કર્યો, એટલે 2 યાત્રા સમીર શિખરની થઈ, 2 યાત્રા દક્ષિણની પોનુરિલ સુધીની કરી, 4 યાત્રા પછી ગાડીમાં જ થઈ છે. ત્યાર પછી ગાડીનો ઉપયોગ અવારનવાર કરેલો છે એમને. હા પાત્રએ રાખતા, શ્વેતાંબરની બધી સ્ટાઇલ હતી. પણ પછી દિગંબર વિદ્વાનો એમ કીધું કે દિગંબર પરંપરામાં શ્રાવકને આ પદ્ધતિ નથી, પાત્રા રાખવું કે ડોળીમાં બેસવું કે પગે ચાલવું એવું કંઈ પદ્ધતિ નથી. પદ્ધતિ નથી ને એ પ્રકારની પરિણામની પણ યોગ્યતાની મર્યાદા છે. હા રણપુર જોયેલા યાદ આવે છે, પગે ચાલીને પધારેલા એટલે એમનું ઓલો સામયું કરે ને, ગુરુદેવ જે જે ગામમાં પધારે ત્યાં એમનો ઓલા, ત્યાં તો બેન્ડ વાજા ન હોય નાના ગામમાં, પણ ઓલા ઢોલીડાને બોલાવ્યા હોય ને ઢોલ વાજાની તો બધું ધમધમા ચાલતું હોય ગામમાં, બધા કમાનો ને શણગાર ને ધજા પતાકા ને તો બધું ખૂબ થયું હોય. પ્રાણભાઈના સસરા છે ધનીબેનના પિતા, શ્રી શ્રીમંત હતા ગામમાં, અને ગુરુદેવના તો ચુસ્ત અનુયાયી હતા. સંપ્રદાય છોડ્યો ત્યારે પણ એ વળગી રહ્યા હતા, 4 જણમાં એનો એક નંબર હતો. 4 જણા જે રોકાઈ ગયા હતા ગુરુદેવ પાછળ, બાકી બધા છૂટા પડી ગયા, આખો સંપ્રદાય વિરુદ્ધ થઈ ગયો. અને સમૂહ જ્યાં ફરી જાય ત્યાં પછી સામાન્ય માણસો બી ફરી જાય, એક 4 જણા રહી ગયા હતા. એમાં 2 રાણપુરના હતા અને 2 વઢવાણના હતા, એક પ્રેમચંદભાઈના નાનભાઈ રાણપુરના. ગુરુદેવ રાણપુર પધારતા હતા એ નાનપણમાં જોયેલા. હા એ 14 વર્ષની ઉંમરે પ્રવચન સાંભળેલું, એ 14 વર્ષની ઉંમરે જ્ઞાન જ્ઞાનથી થાય છે, જુઓ અંદર જ્ઞાન જ્ઞાનથી થાય છે, જુઓ એમ આવ્યું ને, જોયું તું કે હા જ્ઞાન તો જ્ઞાનથી થાય. હા એ વખતે અંદર મીંઢવણી થોડી થઈ ગઈ હતી. તો એ શું કહે છે, બહુ મહાભાગ્યની વાત છે. કેવું પછી બહેનશ્રી પોતે જ્યારે ગુરુદેવ વાત તો એ ચાલતી હતી કે જેવા ગુરુદેવ પોતે સ્થિર થયા એટલે પોતે સોનગઢ આવી ગયા, ભાડાના મકાનમાં રહી ગયા. પછી આ પોરબંદર વાળા ચાલ બનાવી એટલે એમાં એમને રૂમ આપી. પછી આ ગંગવાલજીએ આશ્રમ બનાવ્યો એટલે ત્યાં પછી એમને નિવાસસ્થાન કર્યું. પોરબંદર વાળા ચાલ એટલે રામજીભાઈ રહેતા હતા એ, ત્યાંથી પછી આ આશ્રમમાં આવ્યા. આમ જોયું કે આ તો ભગવાનનું મંદિર આ બાજુમાં, તો કે ભગવાનના ખોળામાં આવી ગયા, આપણે રાજી રાજી થઈ ગયા. વાત તો એક મિનિટના રસ્તાનો ફેર પડે, પણ ક્ષેત્ર સમીપતાનો પણ એટલો મહિમા હતો. ખુશી થઈ ગયા, આપણે તો ભગવાનના ખોળામાં આવી ગયા, જાણે એટલું મંદિર નજીક છે. પછી માનસ્તંભ વગેરે છે ને, એમના ઘરની પોઝિશન પણ એવી છે, અવસરેમાં ઉભા રહીએ તો ભગવાનના દર્શન થાય. કોઈ ઊંડેથી સમજે કે ન સમજે, આ વિષયને કોઈ ઊંડેથી સમજે કે ન સમજે, પણ વાણીમાં દરેકને અપૂર્વતા લાગતી કે બધાથી કંઈક જુદું કહી રહ્યા છે, એટલી તો વાત હતી. ગુરુદેવનો પ્રભાવના યોગ જ કોઈ એવો હતો, બધા કંઈ સરખું ન સમજે, કોઈ ઊંડેથી સમજે, કોઈ ઉપર ઉપરથી સમજે, પણ વાત કોઈ જુદી છે, અપૂર્વ વાત છે, જુદી જ વાત છે એવું તો બધાને લાગતું. અને પોતાને લાગે એટલે બધાને લાગે એમ લઈ લઈએ. મેં ખાધું તો બધાએ કોઈ હવે ભૂખ્યું નથી, મેં ખાધું તો જાણે બધાએ ખાઈ લીધું, એના જેવું છે. એ 350મો પ્રશ્ન થયો, 351. વચનામૃતમાં આવે છે કે સ્વભાવની વાત સાંભળતા હૃદયમાં સોંસરવટ ઘા લાગે, વચનામૃતમાં એક વાત લીધી છે કે આત્માના સ્વભાવની વાત સાંભળતા હૃદયમાં સોંસરવટ ઘા લાગે, તો એમાં આપને શું કહેવું છે? સારો પ્રશ્ન ઉઠાવ્યો છે. ચોંટ લગે, હૃદય મેં ચોંટ લગે, ઘા મેને ઘાવ. આત્મ સ્વરૂપની આત્મ સ્વભાવ કી બાત સુનતે હી હૃદય મેં ચોંટ લગે, અરે મેરી આત્મા એસા હૈ, એસા મેરા આત્મા, એસા મેરા આત્મા હૈ, એસા ચોંટ લગે. ક્યોંકિ અપને કો દીનહીન પામર માન કરકે જીવ સંસાર મેં ચલતા હૈ, કે મેરે કો તો ચાય બિના નહીં ચલેગા, મેરે કો તો એસા ખુરાક બિના નહીં ચલેગા, મેરે કો તો એસી સુવિધા કે બિના નહીં ચલેગા. વો દિનતા મેં બહોત હૈ જી, જીતની જીતની અપેક્ષા વૃત્તિ જ્યાદા હૈ ઉતની દિનતા જ્યાદા હૈ, ઓર ઇતના દુઃખ ભી જ્યાદા હૈ. પાત્ર જીવ હોવે, ક્યા પાત્રતા વાલા જીવ હોવે, તો સ્વરૂપ કી આત્મ સ્વભાવ કી બાત સુનતે હી ભીતર મેં અંતરંગ મેં હૃદય મેં ચોંટ લગતી હૈ, ઘાવ લગે જૈસા, એસી ચોંટ લગતી હૈ. ઓર યે એક પાત્રતા કા બહોત અચ્છા લક્ષણ હૈ, પાત્રતા કા અચ્છા લક્ષણ કે ઉસકો અસર પહોંચી, ભીતર તક મર્મસ્થાન તક અસર પહોંચી, અસર પહોંચે એક બહોત અચ્છી બાત હૈ. એમાં આત્મા ભીંજાય છે, અસર પહોંચે એમાં ઉપદેશ વર્ષામાં આત્મા ભીંજાય છે. અને જેનું હૃદય ભીંજાય છે એ કાંઈક પણ સ્વભાવની સમીપ આવવાની એનો આત્મા કાંઈક તૈયારી કરે છે, હળવાર થયો અંદર, જાગશે ત્યારે જાગશે, પણ જાગ્યા પહેલા માણસ સળવળે ને, એમ સળવળાટ થયો અંદરમાં, ઉપદેશમાં ભીંજાય. તો ભલે ઓછું સમજે, જાજો ઉઘાડ ન હોય, પણ અંદરમાં અસર પહોંચે એ એક બહુ સારું ચિહ્ન છે, બહુ સારું લક્ષણ છે. સમાધાન આ જુદી જાતનું કહે છે, અને હું તો આ વિભાવ સાથે એકત્વ થઈ રહ્યો છું, એમ અંદરથી સ્વરૂપ તરફ જવાનો કાંઈ જુદો જ ઘા લાગે, અને તે સંસર્વટ લાગી જાય. એ પોતાના પરિણમનની વાત કરે છે. બેનશ્રીને એવું થયું છે, મેં 14 વર્ષની ઉંમરે સાંભળ્યું ત્યારે મને એક આભાસ એવો આવ્યો હતો કે આ દિવ્ય ધ્વનિ છે, હા, આ કોઈ દૈવી પુરુષ બોલે છે, એને એમની કોઈ દિવ્ય ધ્વનિ ચાલે છે. તીર્થંકરને દિવ્ય ધ્વનિ હોય ને એવું કાંઈ ખબર નથી, કાંઈ સંપ્રદાયમાં એવું હતું નહીં અમારે ત્યાં, યાદ બરાબર છે, ભૂલાણું નથી, 50 વર્ષ ઉપર થઈ ગયા એ વાતને, યાદ બરાબર છે, વિઝ્યુઅલાઇઝ જ થાય છે, કોઈ દૈવી પુરુષ બેઠો છે અને દિવ્ય ધ્વનિ ચાલે છે, હું સાંભળું છું, કોઈ દિવ્ય ધ્વનિ સાંભળું છું, પછી અંદર ટેલી કરેલો જેને જે જે પ્રકારની અસર થઈ હોય એવી વાત કરે. બેનશ્રીને એવી અસર થઈ હશે, એમને જે અસર થઈ છે પોતાને ગુરુદેવની વાણીથી, જે પ્રથમ જ જે અસર થઈ છે એ વાત એમણે કરી છે, કે આ જુદી જ જાતનું કહે છે, અને હું તો આ વિભાવ સાથે એકત્વ થઈ રહ્યો છું, એમ અંદરથી સ્વરૂપ તરફ જવાનો કોઈ જુદો જ ઘા લાગે, અને તે સંસારવટ લાગી જાય. સંસારવટ સમજે નહીં સમજે, આર પાર, જૈસે કિસી કો ઘા માર દિયા ઓર આર પાર નિકલ ગયા, વો જૈસે તીર લગા તો ઉધર નિકલ ગયા, ગોલી લગી તો ઉધર નિકલ ગઈ બહાર, તરવાર લાગે તો તરવાર અટકી નહીં, આર પાર લગ ગઈ, એસે ઘાવ જૈસા મારા ઓર આર પાર નિકલ જાય, એસે ગુરુ ઉપદેશ બહેન શ્રી કો સોસરવટ આર પાર લગ ગયા થા. ઉપદેશ કી ભી તાકત ઓર અપને કો ક્યા હુઆ ઉનકા ચિતાર દોનો માં. ઝટકે છે, ઇતના ઝટકા લગે કે આર પાર ઉતર જાય, ચીર કે બહાર નીકળ જાય. વાણી કા ઉતના ફોર્સ હૈ ઓર ઝેલને વાળાને કોઈ કસર નહીં રખે, વો બાત હૈ ઉસમે. પાણી તો હૈ સો હૈ, લેકિન કુછ એસે ભી જીવ હોતે હૈ પથ્થર જૈસે, કે પથ્થર પર પાણી સમજો, ઉસમે ભી દો પ્રકાર કે પથ્થર હોતે હૈ, એક કાલા પથ્થર હોતા હૈ, પાણી ભી ટિકતા નહીં, ઓઇલી જૈસે હોતા હૈ ને, ઓઇલી ઓઇલી પથ્થર હોતા હૈ તો વહાં પાણી નહીં ટિકતા, કોરા રહે જાતા હૈ, પર કોઈ ભીગા હુઆ રહેતા હૈ, કોઈ ગલ જાતા હૈ મિટ્ટી કી તરહ, ઓર કોઈ ગિલ ગુલ ગુલ મિલ કર એક સા હો જાતા હૈ. અલગ અલગ પ્રકાર કી યોગ્યતા હોતી હૈ. યહાં કહેતે હૈ કે ઉપદેશ આર પાર નિકલ જાય, એસા ઝટકા જૈસા ઉપદેશ લગે, खुद को ऐसा अनुभव हुआ वो बता दिया। अत्यार सुधी आ परिभ्रमण करियो अने आमाज उभो छो एम घा वागे अने पुता तरफ जवा माटे पुरुषार्थ अंदर थी उपड़ी जाए। जुओ परिभ्रमण नी योजना नी कोई व्यवस्थित वात चालती नहोती, पर कुदरते एमना मोढे शब्द शुं आवे छे। आपणे तो हवे योजना बद्ध वात करीए छीए, આવી છે કે નથી આવી વાત, ધ્યાન ખેંચાવવું જોઈએ, વાત તો આવી છે ને। પહેલા શું થાય કે સીધું પરિભ્રમણ ઉપર લક્ષ જાય, સબસે પહેલે કોઈ વાત આતી હોય, કેમ કે એના જેવો કોઈ બીજો મોટી સમસ્યા છે જ નહીં। સબસે બડી સમસ્યા મૃત્યુ કી, ઓર ઇસે બડી સમસ્યા કે અનંત પરિભ્રમણ અનંત મૃત્યુ કે ઇસે આગે કોઈ બડી સમસ્યા વિશ્વમાં હૈ નહીં। અબ ચિંતા બડી સમસ્યા કે હોવે યા છોટી છોટી કે, એક આશ્ચર્ય કી બાત હૈ મુમુક્ષુ લોગ કી ભી કે ઉસકી છોટી છોટી ચિંતા ઇતની બડી સમસ્યા કો ખા ગઈ। जिसने बात ही नहीं सुनी परिभ्रमण की उसको तो समस्या लगी नहीं, तो उनको तो छोटी मोटी समस्या में जीवन पूरा हो जाएगा। जीवन में छोटी मोटी समस्या इस काल में तो बहुत होती है, लेकिन जिसको पता चला कि अरे मृत्यु से भी अनंत जन्म मरण की समस्या बहुत परिभ्रमण की बहुत बड़ी समस्या है, तो उसकी चिंता नहीं होती है और छोटी मोटी चिंता में काल व्यतीत हो रहा है। इसका मतलब ये हुआ कि छोटी मोटी समस्या ने बड़ी समस्या को खा गया। कितनी आश्चर्य करी बात, बड़ी मछली तो छोटी मछली को गल जाए, लेकिन ये तो छोटी मछली बड़ी को गल गई। इम्पॉसिबल है वो बात, फिर भी ऐसा हुआ, कितना आश्चर्यकारी बात है। ऐसी बात हो गई है, जिसको परिभ्रमण की चिंतना वेदना नहीं होती है उनके लिए ये बात है। तो ये बात आई, देखो ये तो नेचुरल बात हुई है ना, कोई बनी बनाई सुनी सुनाई तो नहीं। શું અસરમાં શું અસર કેવી રીતે આવે છે એમ કે છે, ઉપદેશની અસર ક્યાંથી શરૂ થાય છે ને કેવી રીતે ઊભી થાય છે એ એ વાત છે આની અંદર। કે અત્યાર સુધી આ આત્માએ પરિભ્રમણ કર્યું, આ પરિભ્રમણ કર્યું એટલે મારા આત્માએ પરિભ્રમણ કર્યું, અને હજી એમાં જ ઊભો છું, હજી પરિભ્રમણના ચક્કરમાંથી નીકળ્યો નથી, એમ ઘા વાગે। શું ઘા વાગે? એ સબ મિલાન કરને જૈસી બાત હૈ। ઉપદેશ કી અસર હમકો કૈસી હુઈ હૈ ઉસકો મિલાન કરને જૈસી બાત હૈ। યે અગર હમકો એસા નહીં હુઆ તો હમ ભી કોઈ પથ્થર જૈસે હૈં એસા સમજ લેના ચાહિએ, कि जैसे पत्थर को असर नहीं होती है कितना भी पानी गिरे, ऐसे हमारी आत्मा भी पत्थर जैसी हो गई है। विभाव की इतनी बुरी असर हुई है, विभाव की इतनी परिणति जम गई है कि हमको घाव लगता नहीं। ये घाव तो आर पार लगना चाहिए, ऐसा घाव लगना चाहिए। એક તો સત્સંગ જ્યાં સુધી પીગળે નહીં ત્યાં સુધી સત્સંગ ચાલુ રાખવો બહારમાં, અને અંદરમાં ભાવના કરવી, ભાવના વધારવી, મારો એક પ્રશ્ન છે, વિચારજો કે મારું હિત થાય, મારું કલ્યાણ થાય, હું સુખી થાવ, એવી જીવને પોતાને પોતાની ભાવના કેમ ન હોય, શા માટે ન હોય? આ વાત મને સમજાતી નથી, એટલે મારો પ્રશ્ન છે. ફરીથી કોઈ પણ જીવને, એટલા માટે તો જૈન દર્શનમાં સંપ્રદાયના બંધનો નથી, કે ભાઈ કોણ ક્યાંથી આવે છે એ બંધન જૈન સંપ્રદાયમાં નથી. ગૌતમ સ્વામી વેદાંતમાંથી આવ્યા અને ભગવાન એને ગણધર પદ આપીને નવાઈ જા, સંપ્રદાયનો ભેદ નથી. કોઈ પણ જીવ એને પોતાના આત્મહિતની વાત મળે કે મારું આમાં કલ્યાણ થાય એવું છે, મને શાંતિ થાય એવું છે, હું સુખી થાવ એવું છે, તો એની ભાવના એને કેમ ન જાગે? મારો આ પ્રશ્ન છે. ગમે ત્યાંથી આવતો ન હોય જીવ, એવી જો અંદરમાં ભાવના જાગે અને બહારમાં એ ભાવનાને અનુરૂપ વાતાવરણ કે ઉપદેશ કે સત્સંગ મળે, તો આત્મા પીગળે એવો જ છે. આત્મા ન પીગળે એવો છે જ નહીં, આત્મા પીગળે એવો જ છે, જરૂર પીગળે, પીગળી જ જાય એમ લાગે છે. એટલે એ રીતે એ દ્રષ્ટિકોણથી થોડો વિશેષ વિચાર કરવો જોઈએ કે જ્યારે મારી સુખ શાંતિની વાત છે, પછી ક્યાં સવાલ છે? અને સ્વાધીન વાત છે, હું કરું તો થાય ને ન કરું તો ન થાય. આમાં કઈ પ્રારબ્ધ પણ આડું આવી શકે એમ નથી ને, આડું આવે તો ખસી જાય એવી ભાવનામાં તાકાત છે, એને ખસવું પડે. પ્રારબ્ધ કદાચ આ વાતથી વિપરીત હોય તો એને ખસવું પડે એવી બળવાનથી જ છે ભાવના. તો પ્રારબ્ધ તો મામૂલી સંયોગ છે. બેનશ્રી તો 21ના વચનામૃતમાં એમ કહે છે કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, ખસવું પડે નહીં, એનો નાશ થઈ જાય ભાવના પાસે. જો 14 બ્રહ્માંડ ભેગા થઈને ભાવનાની સામે લડે એક વાર, તો એનું મોત આવે, બીજું કાંઈ ન થાય એમ કહે છે. શૂન્ય થવું પડે એટલે નાશ થાય, એનું મૃત્યુ થાય, એનું અસ્તિત્વ જ ખલાસ કરી નાખે. આ ભાવના શું કરે? ભાવના એનું અસ્તિત્વ ખલાસ કરી નાખે એમ કે છે. અનલિમિટેડ કેલ્ક્યુલેશન છે એમની, કેમ કે જગતમાં એક પરમાણુ પણ શૂન્ય નથી થઈ શકતો. એક પરમાણુનો નાશ પણ ન થઈ શકે એવું વસ્તુનું સ્વરૂપ છે. તો કે મારી ભાવના 14 બ્રહ્માંડને શૂન્ય કરી દે એક વાર, જાણે છે તો એ કહે છે એમ. એટલે ભાવના આગળ સિદ્ધાંતના પલાખા એક બાજુ પીડારીએ છે, સિદ્ધાંતના પલાખા બધા. પલાખા એટલે સમજો, બે ને બે ચાર થાય એનું નામ પલાખો, ત્રણ તરી નવ ને ચોકે ચોકે 16, એ બધા પલાખા કહેવાય. તેમાં ક્યાંય ફેર પડે નહીં, તો કઈ ફેર પડી જાય, ભાવના જુદી વસ્તુ છે. હાલ એવી વાત છે. અને પોતે એવી ભાવનાથી ઉપડ્યા છે, એમણે જે મોક્ષ માર્ગ પકડી લીધો એ ભાવનાથી ઉપડીને મોક્ષ માર્ગ પકડ્યો છે. એટલે જે વાત કરે છે એ પોતાના અનુભવની જ વાત કરે છે, બીજી વાત નથી કરતા, એ પોતાના જ અનુભવ બતાવે છે. કહેવાય નહીં વાતે વાતે હું મારો અનુભવ કહું છું, પણ આપણે સમજી લેવું જોઈએ કે એમના અનુભવ બોલે છે આ તો. અને અહીંયા પદ્ધતિ જ એવી છે વાત કરવાની, આ માર્ગમાં વાત કરવાની પદ્ધતિ જ એવી છે કે અનુમાન તર્કને શાસ્ત્રો વાંચીને ધારણાથી વાત ન કરવી, પોતાનો અનુભવ થયો એ વાત કરવી બસ. અને અનુભવની વાતને અસર નિમિત્ત નૈમિત્તિક સંબંધે બીજે પણ આવે છે, કોરી ધારણાની અસર ન આવે. નાનીથી જ્ઞાન મળે છે એનું કારણ એ છે કે એની અનુભવની વાત છે. બીજેથી જ્ઞાન એવી જ વાતથી નથી મળતું, એનું કારણ શું? કે એનો અનુભવ એમાં સામેલ નથી. નાની ને અજ્ઞાનીની વાણીમાં જે મોટો ફરક છે એ આ છે. શબ્દો તો તેના જ તે છે, આત્મા તો આત્મા જ શબ્દ છે, એ આત્મા જ છે. બીજા પણ જે અધ્યાત્મના શબ્દો છે એ તો શબ્દો છે, છતાં બે એક નથી. બે વચ્ચે સોનું ને કથિર જેટલું અંતર છે. એક સાચી વાત, એક સાચી ચીજ છે ને એક નકલી ચીજ છે. અસલ ને નકલ જેટલો ફરક છે. એવી ભાવના લઈને આવે ને કરાંચીથી જે એમને પ્રયાણ કર્યું આત્મકલ્યાણ માટે, કે મારે આત્મકલ્યાણ કરવા માટે હવે અહીંયા રહેવું નથી, મારે દેશમાં ચાલ્યું જવું છે, મારા વતનમાં. વઠવાણા એમનું જન્મભૂમિ હતી અને પિતાશ્રી પણ ત્યાં જ રહેતા હતા. માતાજી નાની ઉંમરમાં સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા, એટલે કંઈ સવાલ નહોતો. એ નીકળી પડ્યા એટલે નીકળી પડ્યા, એ ભાવના લઈને નીકળ્યા હતા. પછી જ્યારે એવી ભાવના લઈને કોઈ જીવ ઉપડે ત્યારે એના પ્રયત્નમાં કસર રહેતી નથી. ત્યારે એ જીવ જેટલી પોતાની શક્તિ હોય એટલી શક્તિના પ્રયોગથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે પૂરી તાકાતથી પૂરી શક્તિથી આગળ વધવા જાય છે આ માર્ગમાં, એના માટે સફળતા નિશ્ચિત છે. એના માટે સફળતા થવી એ નિશ્ચિત થયેલી વાત છે, નો ફેલ્યોર. અને એ વાત અનંતા તીર્થંકરો એ કહેલી છે. શું કહ્યું અમને? સાક્ષીમાં કોને નાખ્યા? પોતાની ભાવનાની સાક્ષીમાં કોને ઊભા રાખ્યા? અનંતા ત્રણેય કાળના તીર્થંકરોને ઊભા રાખી દીધા. અનંતા તીર્થંકરોએ કહેલી આ વાત છે. આપણે તો એક જ તીર્થંકરને મળ્યા છો, સુમંદર ભગવાન. જાતિ સ્મરણ હતું એટલે સુમંદર ભગવાનને જોયા હતા, તો કે નહીં મારી ભાવનામાં તો અનંતા તીર્થંકરો ઊભા છે. બહુ જ કેટલો ફોર્સ છે એમની વાતમાં, જોર કેટલું છે. એકવાર પૂછ્યું હતું એ વાત ઉપર, પ્રશ્ન કર્યો કે આમાં આગળ પાછળનું બેકગ્રાઉન્ડ શું છે થિંકિંગનું? આટલી બધી જોરથી આપણે વાત કરી આ બાબતમાં, તો એની પાછળ આગળ પાછળની આપની વિચારણા શું છે એ જરા બતાવો, એમ કરીને પ્રશ્ન કર્યો હતો. કે ગણિત તો સીધું છે કે પુણ્યના ફળમાં 16 સ્વર્ગને નવમી ગ્રેવક સુધી જગતનો જીવ જાય છે. મોક્ષ માર્ગની વાત તો ઠેઠ સરવાર સિદ્ધિના મહેમાન સુધીની છે. એ પુણ્યનું જ ફળ છે ને, સરવાર સુધી સુધી જાય છે ને. આ બાજુ પાપના ફળમાં 7મી નારકી સુધી જાય છે. હવે એ બંને મલિન પરિણામો સાથે પણ કુદરતે આ વ્યવસ્થા રાખી છે, અને જે અફર છે ન ચાલે એમાં. તીર્થંકરનો જીવ હોય તો ન ચાલે. સૈનિક મહારાજે છે કે કાયદા બધાને માટે એક સરખા છે, કુદરતનો કાયદો. મલિન પરિણામો સાથે પણ કુદરત બંધાયેલી છે, તો આત્માના કલ્યાણની પવિત્ર ભાવનાના પરિણામ સાથે કુદરત કેમ બંધાયેલી ન હોય? હોય જ, આમાં કોઈ શંકા અને સંદેહ રાખી શકાય એવી જગ્યા જ નથી, અવકાશ જ નથી. કોઈ શંકા કે ગુંજાઈશ નહીં હે એસા કહેતા છે. તો જીતની ભી વાણી મેં તાકત થી એવું બહાર આ ગઈ કે 14 બ્રહ્માંડ કો શૂન્ય હોના પડે, ઓર અનંત તીર્થંકર ને યહી બાત કી હૈ. શું કહે છે કે એમ ઘા વાગે અને પોતા તરફ જવા માટે પુરુષાર્થ અંદરથી ઉપડી જાય, ગુરુદેવની વાણીનું પ્રબળ નિમિત્ત હતું, ગુરુદેવની વાણીનું પ્રબળ નિમિત્ત હતું. એ તો જરા લાંબી વાત છે, પણ એક નિમિત્તત્વનો દ્રષ્ટાંત લઈએ તો એક જ વાક્યમાં સમ્યક દર્શન થાય એનો પુરાવો સોગાનીજીનો જીવતો પુરાવો, જાગતો પુરાવો છે. એક જ વાક્ય, જ્ઞાન ને રાગ જુદા છે. વાત સાદી લાગે, સાદા શબ્દો લાગે, નિમિત્તત્વ એની અંદર ઘણું હતું. કેમ કે એ શબ્દોની પાછળ એ જ વખતનું એમનું સાક્ષાત પરિણમન મોજુદ હતું. તો આ આખી વાત જુદી થઈ જાય છે. થોડો વિષય લઈશું આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં. ત્રણસો પચાસ ને 351 આશય એક સાથે લઈ લેશું, કેમ કે બંનેમાં ગુરુ ઉપદેશનો જ વિષય છે એટલે.